ஓம்கார பிந்து சயுக்தம் நித்யம் த்யாயம் தயோகினா காமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஹ. அர்ஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜைன தர்மோஸ்து மங்களம். மங்களம் தேவ சர்வக்னம் நிர்க்ரந்தோ குரு மங்களம் மங்களம் வீதராக ஸ்ருத ஜைன தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜைன தர்மோஸ்து மங்களம். மகாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜீதரவாத்மஜம் ராஜச்சந்திர மகோவந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம். શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર ટ્રસ્ટ રાજકોટ, રવિવાર તારીખ 7 જુલાઈ 2013, શ્રીમદ રાજચંદ્ર વચનામૃતજી ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 678, મુંબઈ, ચૈત્ર સુદ બીજ, સોમવાર 1952. ઓમ. જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદશાથી વર્તે છે તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ. અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે એ જ વિનંતી. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર. 3 લીટીનો જ પત્ર છે, પૂજ્ય સૌભાગભાઈ ઉપરનો છે. વ્યવહારનું સ્વરૂપ કેવું છે? અનાદિથી જીવ કર્મના સંયોગે વ્યવહારમાં રહ્યો છે. નિશ્ચય તો મોક્ષ છે. એ વ્યવહારનું સ્વરૂપ જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં, વ્યવહારનું સ્વરૂપ એક ક્ષણમાં હર્ષ, એક ક્ષણમાં શોક. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાજી રહો. આવું સંસારનું સ્વરૂપ છે. સંસાર એ વ્યવહાર છે. જીવનું વ્યવહારિક સ્વરૂપ સંસારી છે અને એમાં એ કર્મને આધીન છે, નિમિત્તને આધીન છે, સંઘની અંદર ભાન ભૂલેલો છે, સંઘને વિશે એને વ્યામોહ છે. એવા સંસારમાં એની સ્થિતિ કેવી છે? તો કે ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે. કાં તો એને હર્ષ થાય અને કાં તો એને શોક થાય. જેવી પ્રકારનો નિમિત્તનો તાલ હોય એવો આનો નાચ હોય. મન નાચ્યા કરે છે કર્મના ઉદયથી, નિમિત્તના તાલથી. આવા સંસારમાં હમણાં જ પદ ગાયું કે હર્ષ અને શોકની જેને આવે ની હેડકી, ન હર્ષ ન શોક. આ એનું જીવનું સ્વરૂપ છે. જ્ઞાનીઓ એ વ્યવહારમાં સમદશાથી વર્તે છે. આ જ્ઞાનનું લક્ષણ. જીવને સંકિત થાય, આત્મજ્ઞાન થાય, અંશે પણ અનુભૂતિ થાય, સંકેત ત્રણ પ્રકારના, કોઈ પણ પ્રકારનું સંકેત થાય તો એનું પહેલું લક્ષણ એને સમદશા આવે. વિભાવ દશાના પરિણામો મંદ થાય, હર્ષ અને શોકના તરંગો જરા એના હળવા પડે, એ નિમિત્તથી થોડો ઉપશમ રહે. આવે કર્મદશા પણ આવે, પણ એ થોડો ઉપશમ મારીએ, તરત જ બાજીને સંભાળી લે. ઉદય અને ઉદય આવેલા કષાયોને સમાવે તે સમ, એ વાળીઓ વડે જેમ હેમ, એમ જેમ સોનાને જેમ વાળી શકાય છે એમ એના મનના લાગણીના પ્રવાહને એ પોતે વાળી શકે છે, પાછો વળી શકે છે. નિમિત્તથી પ્રવાહમાં તણાતો નથી, તટસ્થ રહી શકે છે. એ જોવે છે અને એનાથી પોતે જુદો રહી શકે છે. આવા વ્યવહારના સ્વરૂપમાં જ્ઞાનીઓ સમદશાથી વર્તે છે. કૃપાળુદેવે જે પદમાં કહ્યું કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો, આ જીવ સંસારને તો પામ્યો છે પણ સાથોસાથ સંસારના આ સુખ દુઃખના જે તરંગો છે, ઉદયના જે નિમિત્તો છે, એની અંદર એટલો બધો તણાઈ રહ્યો છે, એટલે ભાવ મરણ કહેવામાં આવે છે. એ વિભાવમાં જાય છે, કાંઈ હર્ષમાં છે, કાંઈ શોકમાં છે, કાંઈ દુઃખમાં છે, કાંઈ દીનતા છે, કાંઈનું આર્ત ધ્યાન છે, કાંઈનું રૌદ્ર ધ્યાન છે. એને એક સમદશા નથી. સમદશા એટલે નિમિત્તથી પર જે છે તે એને જોયા કરે, દ્રષ્ટા ભાવ, શાંત ભાવ, ઉપશમ ભાવ. વસ્તુ ભયંકર છે, પોતાના જીવનમાં ઉદયમાં આવે અને જેના સંગમાં છે ત્યાં પણ આવે, વિપાક રૂપે પણ આવે અને નિમિત્ત રૂપે પણ આવે, પરંતુ પોતે બંનેથી ભિન્ન છે. પોતાના કર્મના વિપાકથી પણ ભિન્ન છે અને નિમિત્તના સંગમાં છે એનાથી પણ ભિન્ન છે. આવી પ્રકારની દ્રષ્ટિ એને માત્ર જ્યારે સમ્યક દર્શન અથવા સમ્યક દ્રષ્ટિ, દર્શન કદાચ દૂર છે તો સમ્યક દ્રષ્ટિ આવે કે જેમાં સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા અને અનુકંપા એના લક્ષણો છે, એ આવે ત્યારે આ ભૂમિકા એની આવે. જીવ પોતે માપ લઈ શકે છે પરમાર્થ માર્ગની અંદર એની પરિણતિ કેટલી થાય છે, અધ્યાત્મની પરિણતિ કેટલી છે, માપ લઈ શકે કે સમનું પ્રમાણ કેટલું છે, પહેલા જેટલું હતું અને હવે કેટલું છે, એ સમનું પ્રમાણ. નહીં તો આ સંસાર કેવો છે. જો જીવને આટલી પણ જાગૃતિ ન આવે, સ્વાધ્યાયથી, સત્સંગથી, સાધનાથી જો આટલી જાગૃતિ ન આવે એને, તો આ સંસાર તો એને કેવો ઘસડી જાય. એ કૃપાળુદેવે બહુ જ મહત્વના પત્રમાં આગળ કીધું છે, પણ વારંવાર વિચારણા યોગ્ય છે. 446ના પત્રમાં કહ્યું છે, પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષક એવા આ સંસારને વિશે એક સમય માત્ર પણ અવકાશ લેવાની જ્ઞાની પુરુષોએ હા કહી નથી. વાક્ય પૂરું નથી કર્યું, કેવળ તે વિશે નકાર કહ્યો છે. સંસાર તો એવો છે, પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષે. આ જીવને ક્યાંય અંદર સ્થિર થવાનો દે, અંદર રહેવાનો દે. અંતરાત્મા થવું બહુ આકરું છે. હમણાં અમારે ચર્ચા ચાલે છે અંતરાત્માની, પણ અંતરાત્મા પણ પ્રાપ્ત થવું આકરું છે. આ સંસાર પ્રદેશે પ્રદેશથી આકર્ષે છે અને જીવનો ઉપયોગ બહાર ખેંચાય છે, બહાર ખેંચાય છે. જીવ બહિર્મુખ છે, ઇન્દ્રિયોને આધીન છે, દેહાભ્યાસ ઘણો છે એનો, અને એના કારણે એનો ઉપયોગ બહાર હોવાને કારણે આ સંસાર તો એને આકર્ષી જ રહ્યો છે, લોહચુંબક જેવો છે, અને જીવ લોઢા જેવો થઈ ગયો છે. જો સોના જેવો હોય તો ખેંચાય નહીં, લોહચુંબક લોઢાના ભૂકીને ખેંચે, સોનાને ન ખેંચે. જો જીવ પોતાના સ્વર્ણ ભાવમાં હોય તો ન ખેંચાય. સંભાવ છે એ સ્વર્ણ ભાવ છે. અહીંયા કૃપાળુદેવ કહે છે, તે આકર્ષણથી ઉપયોગ જો અવકાશ પામે તો તે જ સમયે તે આત્માપણે થાય છે. જ સમયે જો સંસારના આ પ્રદેશે પ્રદેશને આકર્ષે એવા સંસારના પ્રલોભનથી જો એ અવકાશ ન લે એટલે એની સાથે ન જોડાય તો તે જ સમયે તે આત્માપણે થાય છે. ત્યારે આત્માપણે છે, જોડાતો નથી, લોઢું નથી, ત્યારે સુવર્ણ છે. લોહચુંબક તો એમને છે, તે જ સમયે આત્માને વિશે તે ઉપયોગ અનન્ય થાય છે. અને જો ટકી રહે, થોડો સમય ટકી રહે, સ્થિરતા આવે, આત્મસ્થિરતા, ત્રણ સંક્ષિપ્ત યોગની જો ક્ષીરતા આવે તો ટકી રહે તો તે આત્માને વિશે એનો ઉપયોગ અનન્ય થાય છે. આ અનન્ય ઉપયોગ થાય, એકવાર ઉપયોગ અનન્ય આત્મામાં થાય તો પછી સંસારનું આકર્ષણ એને ખેંચી શકતું નથી. અને કૃપાળુ દેવ લખે છે કે આ કોઈ વાત, કેવો સરસ શબ્દ છે એક, કે એ આદિ જે અનુભવ વાર્તા તે જીવને સત્સંગના દ્રઢ નિશ્ચય વિના પ્રાપ્ત થવી અત્યંત વિકટ છે. આ અમારી વાત કહીએ છીએ, કઈ છે? અનુભવ વાર્તા છે, પોતાનો અનુભવ છે, સ્વયંનો અનુભવ છે. વ્યવહાર દશામાં છે, સંસારમાં છે, ગ્રસ્થીપણામાં છે, વ્યાપારમાં છે, છતાં આ પુરુષ કહે છે કે સંસારના એ આકર્ષણના ઉપયોગથી અમારો જીવ પાછો વળે છે, એના ઉપયોગથી અવકાશ પામી શકે છે. અને તે અનન્ય એનો ઉપયોગ ત્યારે થાય છે ત્યારે એક પત્રમાં લખ્યું છે સૌભાગભાઈને, અત્રે આત્મા કારતા વર્તે છે. આત્માનું આત્મરૂપે પરિણમવું તે આત્મા કારતા છે. એવી આત્મા કારતા જેને અનુભવથી વર્તે છે એણે આ વાત લખી છે. સંસારનું આ સ્વરૂપ અને વ્યવહારનું આ સ્વરૂપ, સંસારનું સ્વરૂપ પ્રદેશે પ્રદેશથી જીવના ઉપયોગને આકર્ષે એવો આ સંસાર, અને વ્યવહાર ક્ષણમાં હર્ષ અને ક્ષણમાં શોક એવા ચડ ઉત્તર પરિણામ મનના હર્ષ અને શોકની ભરતી અને ઓટ આવ્યા જ કરે એવો આ સંસાર. એક સમય પણ બહારનો સંગ એવો નથી કે જીવને સમદશામાં રાખે, એ કામ એનું નથી, સંસારનું કામ નથી, વ્યવહારનું કામ નથી. વ્યવહારનું કામ તો કાં તમને હર્ષ આપે અને કાં આપણને શોક આપે. સમતા આપવાનું કામ વ્યવહારનું નથી. વ્યવહાર એ સાવધ્ય પરિણામ છે. સમતા જોઈતી હોય તેને પછખાણ લેવા પડે વ્યવહારના, કે સાવજમ જોગમ પચખામી. અને હવે હું સમતાની આરાધના કરું છું, સંભાવની આરાધના કરું છું. મારી સામાયિક એ સંભાવની આરાધના છે, સમતાની આરાધના છે. મારો યોગ સ્વાધ્યાયનો એ સમતાનો યોગ છે. અને એ વ્યવહાર ન આપી શકે, વ્યવહારથી હું પર થાઉં ત્યારે જ થાય. વ્યવહારથી થોડો સમય અવકાશ લઉં એટલે આ બધા નિયમો આપ્યા છે, સત્સંગના, સ્વાધ્યાયના, સામાયિકના, પ્રતિક્રમણના, કાયોત્સર્ગના, આ બધા યોગ છે. જૈન દર્શનના યોગ એવા છે કે જીવના ઉપયોગને આત્મામાં જોડી દે, આ જૈન દર્શનનો યોગ છે. શરીર સાથે કાંઈ સંબંધ નથી. વાત થયું હોય ને, દુખાવો થયો હોય ને, ઢીચણ ને હાડકાને તારી પાસે રાખ. રોજે રોજ જીમમાં જાય છે ને, આમાં જાય છે ને, ત્યાં જાય છે, સામાયિક થતી નથી. આ યોગ કરવા છે ને તે યોગ કરવા, કરવા જેવો એક જ યોગ છે, આ જીવને મોક્ષ સાથે જોડે એવું લક્ષ્ય નથી. જૈન દર્શન આવા યોગોથી ભરપૂર છે. યોગ દ્રષ્ટિ સમુચય હરિભદ્રાચાર્ય સુરેશ્વરજીએ લખેલો ગ્રંથ, એમાં તમામ યોગ શાસ્ત્રનું ગહન દોહન કરીને અંદર નિચોડ આપ્યો છે કે જીવ એવો યોગ પકડી લે કે જે યોગ એને એના આત્માને મોક્ષની સાથે જોડી આપે. કરવાનું આ છે, યોગથી પણ કરવાનું આ છે કે જીવનું જે જોડાણ મોક્ષ સાથેનું થતું નથી અને સંસારથી છૂટતું નથી, તો એવો યોગ લ્યો પ્રભુ, એવો યોગ આપો કે જેથી કરીને અમે સંસાર સાથેથી છૂટીને મોક્ષ સાથે જોડાઈએ. આ યોગનું સ્વરૂપ છે. તો સમદશા એનો ઉપાય છે. આ વ્યવહારમાં જે જ્ઞાની પુરુષો સમદથાથી વર્તે છે તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છે. ધન્ય તે મુનિવરા જે સમભાવે ચાલે રે. હમણાં જ એક પત્ર કૃપાળુ દેવનો આપણે વાંચનમાં આવ્યો હતો. મુનિવરોને કેવી સરસ મજાની શબ્દ કે ધન્ય તે મુનિવરા, ધન ધન મુનિરાજ જે સમદશાથી ચાલે રે. વ્યવહાર તો આવો વિષમ ભાવનો છે. વિષમ ભાવની ભરતી અને ઓટ ક્ષણે ક્ષણે જ્યાં ચાલ્યા કરે છે, ક્ષણમાં સુખ ક્ષણમાં દુઃખ, ક્ષણમાં ગમો ક્ષણમાં અણગમો, ક્ષણમાં પ્રીતિ ક્ષણમાં અપ્રીતિ, ક્ષણમાં હર્ષ ક્ષણમાં શોક, કંઈ ઠેકાણું નહીં. અડધો કલાક પહેલા વાત કરી હોય ત્યારે એવી ઉલ્લાસથી વાત કરતો હોય અને અત્યારે કદાચ પાછું મળવાનું થાય તો એવો રોવા બેઠો હોય. શું થઈ ગયું તને? પણ થયું છે હા, કે એ આ સંગના પ્રસંગની અંદર એ હિંડોળે હિંચકા ખાય છે. એ કાં તો એનો હિંચકો આમ હાલે છે અને ઘડિયાળના લોલકની માફક હર્ષ અને શોક, સુખ અને દુઃખ ચાલે જ છે. એના સંકલેશ પૂર્ણ એનું ચિત્ત છે. જ્ઞાની ઉપાય કહે છે સમદશા. એ કહે છે જ્ઞાનીઓને તો અમે ધન્ય કહીએ છીએ કે જે આ હર્ષ શોકના ભાવથી સમ થયા છે અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે. જ્ઞાનીનો બોધ શું? જ્ઞાનીની આજ્ઞા શું? કૃપાળુદેવની આજ્ઞા શું? લે આ કૃપાળુદેવની આજ્ઞા કે સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે એમ નિશ્ચય દેખીને. આ અમારો નિશ્ચય છે. મુમુક્ષુએ શું કરવું? તો કે સમદશા ઉપાસવી. સમદશા એટલે કર્મના ઉદયમાં કે સંજોગોના નિમિત્તની અંદર હર્ષ અને શોકની દ્વંદ્વાત્મક સ્થિતિમાંથી બહાર આવી અને પોતાની સંભાવને પોતાના સમદશાને ભજે તે. આ મુમુક્ષુએ કરવું છે. એના માટે આ બધા ઉપાયો છે. દર્શન, ભક્તિ, વંદન, નમન, સામાયક, સ્વાધ્યાય, તપ, આ બધું સમદશા માટે છે. જેને જે માધ્યમ અનુકૂળ આવે, જેને જે માધ્યમ ઉપર ફાવટ આવી જાય એ પકડી લેવું, જેનાથી પોતાનો આત્મા સમ પરિણામમાં રહે, ચાહે ભક્તિથી રહે, જાપથી રહે, મંત્રથી રહે, સ્વાધ્યાયથી રહે, પ્રભુ દર્શનથી રહે, ગુરુ ભક્તિથી રહે, જેનાથી રહે તેનાથી, સામાયક, કાયુત્સર્ગ, જેનાથી આત્મા સમ પરિણામમાં રહે, આત્મા સંસારના વ્યવહારથી અપ્રભાવિત રહે. કેમ કે વ્યવહારમાં કાં તો હર્ષ છે અને કાં તો શોક છે, એના એનો એના ઉપર પ્રભાવ ન પડે, એવો અપ્રભાવિત રહે. અપ્રભાવિત ક્યારે રહે? પોતે પોતામાં રહે તો બહારથી અપ્રભાવિત રહે. જેને પોતાનું ઠેકાણું નહીં એ બહારથી પ્રભાવિત થયા વિના રહેતો નથી. આપણે કહીને ઘણા લોકોને કે એની કોઈ મનની સ્થિરતા નહીં, વિચારોની સ્થિરતા નહીં, કોઈ જેમ કહે એમ દોરવાઈ જાય. કોઈ આમ કીધું તો એમાં, કોઈ આમ કીધું ત્યાં, કોઈ અહીંયા ગયો તો હવે ધૂન ચડી, કોઈ અહીંયા ગયો તો એ ધૂન ચડી. એને માર્ગનું પણ ઠેકાણું નહીં, જ્યાં જ્યાં અહીંયા પતી ગયું, કઈ કોઈ જગ્યાએ બે શબ્દ સાંભળીને આવે એટલે પતી ગયું, ધૂન ચડે પાછી 15 દી એની અંદર ગાંઠ પણ એનું આયલા કરે. ઠેકાણું નહીં કઈ એનું. જે પોતામાં સ્થિર નથી, મનથી સ્થિર નથી, એ બધાથી પ્રભાવિત થાય. કઈ પણ નાની ઘટના બને તો ઓહો આહા ઓહો શું, શાંતિ રાખને જરા, એનું મૂલ્યાંકન કર, વસ્તુ સ્થિતિનો વિચાર કરતા શીખો. લાગણીના પ્રવાહમાં તણાવાને બદલે વસ્તુ સ્થિતિનો વિચાર કરો, તત્વથી વિચારણા કરો. તત્વથી વિચારણા વિવેક હોય તો થાય, અને એ વિવેકથી પ્રજ્ઞા જાગે. સંજ્ઞા ઉપર સંયમ આવે. આ સંજ્ઞા છે, ખાવાનું દેખીને ખાવાના ભાવ થયા, પીવાનું દેખીને પીવાના ભાવ થયા. જેવા સંગમાં એવો. પણ જ્ઞાની કહે છે કે મુમુક્ષુ જીવે સમદશા ઉપાસવી યોગ્ય છે. પ્રભાવિત નહીં બનો, સ્વયંમાં રહો અને આત્માના બળ ઉપર વ્યવહારમાં રહેતા શીખો, કર્મના બળ ઉપર નહીં. જેનું આત્મબળ ઓછું છે એનું મન કર્મને અનુસાર અનુસરે છે, કર્મોના ઉદય અનુસાર અનુસરે છે. પણ જેનું આત્મબળ વ્યવસ્થિત છે એનું કર્મ પણ એને અનુસરે છે, કર્મ પણ એને અનુસરે છે. સિદ્ધાંત સમજવા જેવો છે. આપણે આપણા આત્મબળને વિચારથી મજબૂત કરી શકાય. જીવ પાસે સાધન એક જ છે, વિચાર. આ વિચાર બળ એવું છે કે જેથી કરીને એ બાહ્ય પ્રભાવથી મુક્ત રહી શકે. એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે, એ જ વિનંતી. શ્રી ડુંગર આદિ મુમુક્ષુને નમસ્કાર. પત્ર અહીંયા પૂરો થાય છે, પણ જબરજસ્ત એક સૂત્ર આપણને પરમ કૃપાળુ દેવ આપે છે. સમદશાની ઉપાસના કરો. સાધન ગમે તે લ્યો, સાધનમાં ઝઘડામાં પડશો નહીં. સાધન કોઈ પણ હોય, નિશ્ચય નિશ્ચય સમદશા. આત્મા સંભાવમાં વર્તે, આત્મા સમદશામાં વર્તે, આ જ એનું સ્વરૂપ છે. તો ઉપયોગ અનન્ય થશે અને તે જ સમયે જીવ આત્મામય બનશે. તો આ સમદશાની ઉપાસનાનો સંદેશ છે. પત્રાંક 679, મુંબઈ, ચૈત્ર સુદ 11, શુક્રવાર 1952. ઓમ સદગુરુ ચરણાય નમઃ. આત્મનિષ્ઠ શ્રી સ્વભાગ પ્રત્યે શ્રી સાયલા. ફાગણવત છઠના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં સંક્ષેપથી લખ્યું છે તે વિચારશો. પૂજ્ય સ્વભાગભાઈ ઉપર પત્ર છે. સ્વભાગભાઈના ઘણા ઉપકારો છે મુમુક્ષુ ઉપર. કેટલા કેટલા પ્રશ્નો રહસ્યમય પરમાર્થ માર્ગના એમણે પ્રભુની સામે મૂક્યા છે. કેટલોય સમય સુધી પ્રભુ એવી સ્થિતિમાં છે કે એ પ્રશ્નોના જવાબ પણ આપી શકતા નથી, છતાં એ પ્રશ્નો તો ત્યાં સંગ્રહિત થતા જ જાય છે. જવાબ ન આપે, લખે કે હમણાં ઉદય નથી, છતાં પ્રશ્નો તો પ્રભુના લક્ષમાં આવે જ. કરુણા એવી જ્ઞાની પુરુષોની હોય છે કે મુમુક્ષુને સતત માર્ગદર્શન કરવું, મુમુક્ષુને ઉઠાવવા, આ જ જ્ઞાની પુરુષોનું કામ છે. કરુણા એવી છે, પોતાના કર્મને નિર્જરા કરવી અને મુમુક્ષુનું કલ્યાણ કરવું, આ બે જીતથી એમનું જીવન ચાલી રહ્યું છે. એટલે ફાગણવદ છઠે લખેલા પ્રશ્નો એમને પડ્યા હતા, નહીં તો કૃપાળુદેવ અને સૌભાગભાઈના પત્ર વ્યવહારની ખૂબી અને ખાસિયત જો આપણે જોઈએ તો આજે પત્ર લખો ને કાલ જેનો જવાબ, પાછો ઓલાને જવાબ મળ્યો હોય તે બી જ પાછો એનો પ્રશ્ન જાય. બબ્બે દિવસમાં મુંબઈ અને સાયલા વચ્ચે વ્યવહાર ચાલે. પોસ્ટ ઓફિસ પણ કેટલી પાવરફુલ હશે. તો કે છે ફાગણવદ છઠના કાગળમાં લખેલા પ્રશ્નોનું સમાધાન આ કાગળમાં અમે સંક્ષેપથી લખ્યું છે. કાગળ ચૈત્ર સુદ 11 છે. તો અમે લખ્યું છે, એક એક પ્રશ્નના જવાબ લખ્યા છે. પ્રશ્ન જે હશે એ આપણી પાસે તો નથી, જવાબથી શું પ્રશ્ન પૂછ્યો હશે એની આપણે અનુમાન કરી શકીએ. પહેલું ઉત્તર નંબર 1, જવાબ નંબર, જવાબ આપણે આપણો આ બધું જવાબ વહી તપાસવાની છે, ઉત્તર વહી તપાસવાની છે. પ્રશ્નો હાથમાં, પ્રશ્નપત્ર આપણા હાથમાં નથી, પણ આપણા મનમાં પ્રશ્નો છે. આપણે મુમુક્ષુ છીએ, જિજ્ઞાસુ છીએ, કેટલાય પ્રશ્નો છે પણ પ્રશ્નને આપણે વાચા આપી શકતા નથી. કાં તો આપણું ચિંતન અધૂરું છે અને કાં તો આપણી શક્તિ અધૂરી છે. એટલે આપણે એને વ્યક્ત કરી શકતા નથી. પણ જે પ્રશ્નો આવે છે એ મુમુક્ષુના છે, અને એ જ્યારે વાંચીએ ત્યારે એમ થાય કે મને પણ આ પ્રકારનો સંદેહ મનમાં આ પ્રકારે કંઈક હતો, ભલે હું એને શબ્દથી કહી શક્યો નથી. જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મટ્યો છે અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી તથા ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે, અર્થાત જ્ઞાન સ્વરૂપપણું ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. પ્રશ્ન શું હશે કે નિરાવરણ જ્ઞાનનું સ્વરૂપ શું? કેમ કે કેવળ જ્ઞાન છે એ નિરાવરણ જ્ઞાન છે, અને એક કર્મ પહેલું કર્મની પ્રકૃતિ છે, જ્ઞાનાવરણીય છે, જ્ઞાનને આવરણ કરે છે, એ જ્ઞાનાવરણીય કર્મ છે. એ જ્ઞાનાવરણીય કર્મો સમાપ્ત થાય તો જ્ઞાનના આવરણો સમાપ્ત થાય તો શુદ્ધ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન, કેવળ જ્ઞાન પ્રગટે છે. તો સાહેબ, આ નિરાવરણ જ્ઞાન એટલે આ નિરાવરણનું સ્વરૂપ શું? આ જ્ઞાનને આવરણ પકડાતા નથી. જ્ઞાનાવરણીય કર્મ 12મા ગુણસ્થાનક સુધી હોય, કોઈને કોઈ હોય, અંશ પણ હોય, કણીઓ પણ હોય, એનો સદભાવ હોય. ભગવાન કુંદકુંદાચાર્યજીએ શબ્દ સરસ મૂક્યો છે કે એનો સદભાવ છે જીવને. અણુ માત્ર પણ રાગાદીનો સદભાવ વર્તે જીવને, તે હોય આગમ ધર ભલે, પણ જાણતો નહીં આત્મને. કેવી ભગવાને કૃપા કરી છે, શું શબ્દ પ્રયોગ વાપર્યો છે. પૂર્વધર ભલે હોય, પૂર્વધર, પૂર્વધરની 14 પૂર્વના જ્ઞાનની આપણે એ મહિમા મહાત્મ્ય અત્યારે કઈ વિચારી ન શકીએ, અદભુત. અહીંયા તો 5-25 ગાથા આવડતી હોય તો સમજે કે મને જ્ઞાનાવરણીય નથી, મને જ્ઞાનાવરણીય નથી, કા આ ગ્રંથ મને મોઢે છે, આત્મસિદ્ધિ હું કડકડાટ બોલું છું, નિત્ય નિયમ હવે મારા પુસ્તકની પણ જરૂર પડતી નથી. કુંદકંદાચાર્યજી આંખ ઉઘાડી દીધી છે આપણી, કે પૂર્વધર હોય પણ રાગાદીનો અણુ માત્ર જો સદભાવ હોય, અંતરમાં રાગનો સદભાવ હોય, કોઈ કણિયો, કોઈ પદાર્થ પ્રત્યે, કોઈ વસ્તુ પ્રત્યે, કોઈ ભાવ પ્રત્યે તને સોફ્ટ કોર્નર છે, સેજ એનો પક્ષપાત છે, એના તરફનો પક્ષપાત છે, કુણી લાગણી છે, તો પણ તું પૂર્વધર હોય તો પણ તારું જ્ઞાન નિરાવરણ નથી. તું જીવને આ શુદ્ધ સ્વરૂપને જાણતો નથી. અણુ માત્ર કેવળ જ્ઞાનને રોકી દે, બાકીનું ગમે તેટલું પૂર્વધર હોય. ભગવાનના પટ શિષ્ય ગૌતમ ગણધર પૂર્વધર છે, દ્વાદ સાંગીના સ્રષ્ટા છે, ચાર જ્ઞાનના ધણી છે, પણ રાગનો એક કણિયો, જેને કહીએ પ્રશસ્ત કીધો છે શાસ્ત્રોએ, તો પણ એક કણિયો પણ હોય, ભગવાને પણ ગૌતમને કીધું છે કે તને છે અમારા પ્રત્યે સ્નેહ રાગ છે એ ગૌતમ, પણ પ્રભુ પ્રત્યે છે, અરિહંત પ્રત્યે છે, કેવડી પ્રત્યે છે મારો રાગ, ભલે રહ્યો. સિદ્ધાંત આ છે, શાસ્ત્રો પક્ષપાત કરતા નથી ગૌતમનો. સિદ્ધાંત આ છે કે એક કણિયો જ્યાં સુધી નીકળશે નહીં ત્યાં સુધી નિરાવરણ જ્ઞાન નહીં થાય, એટલે કેવળ જ્ઞાન નહીં થાય. તું પૂર્વધર ભલે હો, તું દ્વાદસાંગીનો સ્રષ્ટા ભલે હો, તું ચાર જ્ઞાનનો ધણી ભલે હો, એની નીચે દીક્ષા લેનારા 50,000 શિષ્યો કેવડી છે, 15,000 તો તાપસો કેવડી બની ગયા, આટલું સામર્થ્ય છે. પણ તારી પાસેથી એને જ્ઞાન નિર્મળ મેળવ્યું છે, એને નિર્મળ પૈકડ્યું છે, અને આપનારની અંદર ગુરુ રહ્યા છદમસ્ત પણ વિનય કરે ભગવાન. અને કદાચ એની અંદર ગુરુમાં કોઈ ને કોઈ કારણે કર્મનું કોઈ નિમિત્ત, પૂર્વના ઋણાનો બંધ, મહાવીર સાથે જન્મો જન્મની કોઈ એવી લાગણી ઉત્પન્ન થઈ ગઈ છે, એવો ભાવ ઉત્પન્ન થઈ ગયો છે કે પ્રભુના દેહ વિદ્યમાન છે ત્યાં સુધી એના પ્રત્યે એને એક સ્નેહ રાગનો અંશ છે. ભલે રહેવા, પવિત્ર છે, પુનિત છે, એ માત્ર કેવળ જ્ઞાનને રોકે છે, બાકી કઈ રોકતું નથી. એટલે એ રાગની બહુ નિંદા ટેકા આપણી ભાષામાં કોઈ દી કરવી નહીં, આવી અવજ્ઞા ક્યારે કરવી નહીં. અને જેવો ભગવાનનો દેહ ગયો, જેવું એ કારણ ખસ્યું, તો ગૌતમના રાગનો આધાર નીકળી ગયો, થયું કેવળ જ્ઞાન. આવો રાગ આપણને નથી કે જે કણિયો ખસે તો શું થાય, કેવળ જ્ઞાન. આવું સમર્થ એ રાગનો કણિયો પણ કેટલો બધો પાવરફુલ છે. પરંતુ સિદ્ધાંત આ છે, નિરાવરણ જ્ઞાન, જ્ઞાનાવરણીય કર્મ પૂર્ણપણે જ્યારે નિશેષ થાય ત્યારે કેવળ જ્ઞાન પ્રગટે. આવરણ એક અંશે પણ સ્પર્શે નહીં. એટલે કહ્યું અપૂર્વ અવસરમાં કે એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા આત્માને, એ શુદ્ધ ચૈતન્ય ત્યાં સુધી નથી કે એક પરમાણુનો પણ સ્પર્શ છે. પરમાણુ આપણી આંખે દેખાતું નથી, કેવડી જ માત્ર એને જોઈ શકે છે, કારણ કે એ પુદ્ગલનો અવિભાજ્ય અંશ છે. અવિભાજ્ય અંશ એ પરમાણુ છે, કાળનો અવિભાજ્ય અંશ એ સમય છે, અને આકાશનો અવિભાજ્ય અંશ એ પ્રદેશ છે. તો પ્રદેશ, પરમાણુ અને સમય આ છદ્મસ્થના જ્ઞાનનો વિષય નથી, આટલી સૂક્ષ્મતા આપણી પાસે નથી. એટલે પરમાણુ તો આપણે જોઈ શકતા નથી, પણ એવો આટલો સૂક્ષ્મથી સૂક્ષ્મ એ પણ જો આત્મા સાથે ક્યાંય એનો સ્પર્શ હોય તો પણ આત્મા શુદ્ધ નિરંજન ચૈતન્ય મૂર્તિ અનન્યમય થઈ શકતો નથી. આ વિતરાગ વિજ્ઞાન અને આ વિતરાગના સિદ્ધાંતો છે. જીવ દ્રવ્ય સ્વતંત્ર છે અને એને કોઈ દ્રવ્યનો એની સાથેનો સંગ નથી. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, અસંગ કહેતા એક પરમાણુનો સ્પર્શ પણ માન્ય છે નહીં. તો આ તો કે છે, આવું નિરાવરણ જ્ઞાન પ્રભુ કેવું હોય? સૌભાગભાઈને પ્રશ્ન થયો કે આ નિરાવરણ જ્ઞાનની આપણે આરાધના કરવી છે, પણ એના કંઈક માઇલસ્ટોન તો બતાવો, એના સંકેત તો બતાવો, જે રસ્તે જવું હોય તો કે અહીંયા આવતા જશો એટલે આ નિશાની આવશે, આ માઇલસ્ટોન આવશે, એથી કરીને ખબર પડશે કે આપણે સાચી દિશામાં છીએ અને આપણી ગતિ કેટલી કપાઈ અને પંથ હજુ કેટલો કાપવાનો છે. તો કે છે કે જે જ્ઞાનમાં દેહાદી અધ્યાસ મટ્યો છે, આ પેલો જો જ્ઞાન થયું છે, કોઈ માને છે કે મને સંકિત થયું છે, કોઈ માને છે કે આને સંકિત છે, તો એનું કઈ લક્ષણ, એનો કઈ સંકેત કેવી રીતે માનવું? કે સાવ બધું કઈ નહીં, બધું અધરા અધર, બધું માન્યતા, બધો વેમ, બધો સંદેહ. એહી નહીં હૈ કલ્પના, એહી નહીં વિભંગ. આત્માના અસ્તિત્વની વાત એ કોઈ કલ્પનાનો વિષય નથી, નવલકથાનો વિષય નથી, કવિતાનો વિષય નથી, આ કવિની ચાતુરી નથી. આ તો વિભંગ એટલે જૂઠાણું પણ નથી. કેટલાય લોકો આ કાળની અંદર એ દશામાં જીવી રહ્યા છે, દેહાધ્યાસ મટ્યો છે. આજે પણ એવા મુનિઓ, સાધુઓ, ત્યાગીઓ, વૈરાગીઓ, સાધકો કોઈ હિમાલયની કંદરામાં છે, કોઈ અરણ્યમાં છે, કોઈ ગુફામાં છે, અને કોઈ ઉપાશ્રયોમાં છે, કોઈ તીર્થ સ્થાનોમાં છે, ગુપ્ત છે. પર દેહાધ્યાસ મટાડ્યો છે, દેહાધ્યાસ થી પર છે. દેહાધ્યાસ, દેહ સંબંધી કોઈ પણ પ્રકારની એને મમતા નથી. એવા સાધુઓ, સંતો, ઋષિઓ, મુનિઓ હોય છે. આધ્યાત્મની શૈલી છે. આને સંપ્રદાય સાથે કોઈ સંબંધ નથી, સંપ્રદાય સાથે જોડવો પણ નહીં. કૃપાળુદેવની વાત અધ્યાત્મ શૈલીથી જ છે, સંપ્રદાય શૈલીથી નથી. જે હોય, જેનો દેહાધ્યાસ મટ્યો છે એનું જ્ઞાન નિર્મળ છે. અને અન્ય પદાર્થને વિશે અહમતા, મમતા વર્તતા નથી. આ દેહાધ્યાસ મટ્યાનું બીજું પ્રમાણ છે. શું છે? એને અન્ય પદાર્થ વિશે અહમતા કે મમતા વર્તતા નથી. એટલે આ મારું છે અને આ પારકું છે, આ પોતાનું છે અને આ પરાયું છે. આવો ભેદ જેને વિશે બુદ્ધિમાં પણ સમજણમાં પણ વર્તતો નથી. બધું જ પર છે. જો પુદ્ગલ છે તો પર છે, જો જડ છે તો પર છે. એની વિવેક પ્રજ્ઞા બહુ સ્પષ્ટ છે કે આ મારું છે એ મારું છે, અને આ મારું નથી એટલે પર છે. આ ઘરના દસ્તાવેજ મારા નામના છે એટલે મારું છે, અને બાજુવાળાના ઘરના દસ્તાવેજ મારા નામના નથી એટલે પર છે. એની વાત સ્વ અને પરની આધાર એના અહમત્વ ઉપર છે. અહમ આધારિત મમત્વ, આ છોકરો મારો છે અને આ છોકરો પાડોશીનો છે, આ પર છે ને આ મારો છે, આ કપડું મારું છે ને આ પર છે. એને હજી પર, એનો સંબંધ સ્વ અને પરનો અહમ સાથે છે, કે અહમથી, અને અહમ એટલે દેહ પોતાનો, પોતાની સાથે જોડાયેલો છે, શરીર સાથે, એની શરીરથી એના સંબંધો બંધાયા છે. જે પદાર્થ સાથેના સંબંધો દેહના અસ્તિત્વથી બંધાય છે, મકાન મારા નામનું થાય છે, આત્માના નામનું થાય છે. મકાન મારા નામનું થાય, દસ્તાવેજ હું કરાવવા જાઉં ત્યારે કેના નામનો દસ્તાવેજ થાય મકાનનો? દેહનો. દેહનું જે નામ છે મિસ્ટર એક્સ વાય ઝેડ, એના નામનો છે. એટલે એ પોતે એ માને છે, દેહાધ્યાસ છે કે હું દેહ છું, એટલે મકાન મારું છે. મકાન મારું છે એટલે ફળિયું મારું છે, આંગણું મારું છે. કોઈક એક બાલદી પાણી નાખ્યું હોય તો બહાર નીકળતા જોતા નથી, કચરો અહીંયા નાખો છો, કેમ? મારું આંગણું છે. સેને કારણે નક્કી કર્યું? અહમને આધારે. દેહાધ્યાસ ચાલુ છે, દેહાધ્યાસ વ્યવહારમાં છે, પરંતુ તત્વ સમજવું તો પડશે ને. એમાંથી એને સમદશામાં આવવાનું છે. આ વ્યવહારમાં છે એ તો બધું હોય જ ને, નેતર કેમ ચાલે? એ બધી ચર્ચા અત્યારે કરવાનો કોઈ અવકાશની જરૂર નથી. પણ તારા પરિણામો મંદ થવા જોઈએ કે નહીં? તારે સમદશામાં આવવું છે કે નહીં? કે મારું તારું કરીને જિંદગી સુધી આ જ પ્રકારના હર્ષ અને શોકની લાગણીમાં જ રહેવું છે, અને ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણમાં જ જવું છે? કરવું જ શું? તો ત્યાં એટલો વિવેક આપે છે કે જ્યાં સુધી અહમતા છે ત્યાં સુધી મમતા છૂટતી નથી. અને અહમતાનો આધાર દેહાધ્યાસ છે. સર્વપ્રથમ જગતમાં કોઈ પણ પદાર્થ સાથે સંતાનો, સ્વજનો, પરિજનો, પોતાનો પરિગ્રહ અને બહારના પદાર્થો, એની સાથે સંબંધની ધારાની શરૂઆત આ દેહથી છે. સર્વપ્રથમ હું એટલે કે મારો દેહ, અને એની સાથે આ મારો દીકરો દેહથી, પત્ની દેહથી, ભાઈ દેહથી, ભત્રીજો દેહથી, કાકો મામો દેહથી, આ પર પરિજનો દેહથી, જ્ઞાતિજનો દેહથી, અને એનો બધો જ સંગ્રહ પરિગ્રહ પણ દેહથી, એની સાથે જોડાયેલો છે. કબીર સાહેબે સીધું ગણિત આપ્યું, સુનો મેરે ગુનિયા, આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા. આપ મુવે એટલે દેહ મરે છે, કઈ આત્મા તો મરતો નથી, પણ તું મર્યો જેવો, દેહ મર્યો એટલે તારી દુનિયા બધી ખતમ થઈ ગઈ, પતી ગયું. એ બધું નામું માંડી વાળવાનું, એને કહેવાય છે બહુ સરસ ભાષામાં ઉઠમણું. નામું નાખી દીધું. વેપારીઓ તો પાછું એમ કે તિથિ નાખવા ગયો છે, જરાય ઓલાની યારે કાંઈ લેવા દેવા. શરીર સાથેનો સંબંધ છે, અહમતા અને મમતા અન્ય પદાર્થ સાથે છે, એનું કારણ દેહાધ્યાસ થોડા વધતા પ્રમાણમાં પણ વિદ્યમાન છે. એટલે કે છે, ઉપયોગ જ્યારે સ્વભાવમાં પરિણમે છે, દેહાધ્યાસ મટી ગયો છે, અન્ય પદાર્થને વિશે અહમતા કે મમતા વર્તતા નથી, આવી સ્થિતિ હોય ત્યારે ઉપયોગ સ્વભાવમાં પરિણમે છે. કે હું મારામાં છું, ના મારા તન રૂપ કાંતિ યુવતી, ના પુત્ર કે ભ્રાતના, ના મારા વૃત સ્નેહીઓ સ્વજન કે, ના ગોત્ર કે જ્ઞાતના, ના મારા ધન ધામ યૌવન ધરા, એ મોહ અજ્ઞાત્વના, રે રે જીવ વિચાર એ મજ સદા, અન્યત્વદા ભાવના. આ આવરણ છે, આવરણ મમત્વનું છે, મમત્વનું કારણ અહમ છે, અહમનું કારણ દેહાધ્યાસ છે, દેહમાં આત્મબુદ્ધિ છે, દેહ થકી જે સંબંધ છે એ મારું છે, અને દેહ થકી સંબંધ વિનાનું પર છે. આવું ગણિત બદલી અને જડ તે પર છે. હું ચેતન છું, દેહ નથી, દેહ તો જડ છે. હું ચેતન છું, હવે તારું શું? તો કે જ્ઞાન, દર્શન, વીર્ય, સુખ, ચારિત્ર, આ મારું છે, બાકી તો કંઈ મારું નથી. આવી દ્રષ્ટિ સાધકની અંદર જ્ઞાનથી આવે. આ અજ્ઞાનના પરિણામ છે, એ મોહ અજ્ઞાત્વના, અજ્ઞાનજન્ય મોહના પરિણામ છે. જેમ જેમ સત્સંગ, સ્વાધ્યાય, સત્પુરુષના વચન, જ્ઞાની પુરુષના વચન, એનું વચન વાંચવું, વિચારવું, સાંભળવું, મનન કરવું, ચિંતન કરવું, અનુપ્રેક્ષા કરવી, એનું ધ્યાન કરવું, તેમ તેમ જીવની અંદર અજ્ઞાનના આવરણો ખસતા જાય. અજ્ઞાનના આવરણો, એનું જ્ઞાન નિરાવરણ થાય, એનું જ્ઞાન નિર્મળ થાય, એનું જ્ઞાન શુદ્ધ થાય, એનું જ્ઞાન તત્વ આધારિત થાય, સંયોગ આધારિત ન થાય. આજે મારું જ્ઞાન સંયોગ આધારિત છે, મારી બાયોડેટા, મારું બેલેન્સ શીટ, એ જ્ઞાન સંયોગ આધારિત છે કે આટલી પ્રોપર્ટી, આટલા શેર, આટલી એફડી, આટલી રોકડ, આટલા દાગીના, આટલી જમીન, આટલો પ્લોટ, આટલી જગ્યાએ આ બધું છે, એ સંયોગ આધારિત છે. હવે એને પોતાની જે કંઈ છે, પોતાની ઓળખ, એનું જ્ઞાન નિર્મળ થયું છે, સ્વભાવ આધારિત. આ નિરાવરણ જ્ઞાન થાય. જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે, જ્ઞાન સ્વરૂપ પણ ભજે છે. ક્યારે? દેહાધ્યાસ મટી જાય તો, અથવા આપણી ભૂમિકાએ અલ્પ થાય, મંદ થાય, થોડોક નબળો થાય. આપણે કે ભાઈ જરા વ્યાયામો તો લે, જરા તારો દેહાધ્યાસ ઓછો કર, જરા હેઠો બેસ, પાણી પી, એટલે થોડુંક ભાન આવશે કે તું કોણ છો. નથી વિચાર આવતો. જેમ જેમ વિચારણા થાય એમ દેહાધ્યાસ તૂટતો જાય. તો કે છે, દેહાધ્યાસ અને અન્ય પદાર્થને વિશે અહમતા મમતા વર્તતા નથી, તેમ તેમ જીવ સ્વરૂપ પણ ભજે છે, તે જ્ઞાનને નિરાવરણ જ્ઞાન કહેવા યોગ્ય છે. હવે જ્ઞાન ગમે તેટલું હોય પણ નિરાવરણ ન હોય તો તે અજ્ઞાન છે. જો સ્વરૂપને ભજતું નથી જ્ઞાન તો તે અજ્ઞાન છે. જો હોય પૂર્વ ભણેલ જીવ પણ, નવ પણ જીવને જાણ્યો નહીં, તો સર્વ તે અજ્ઞાન ભાખ્યો સાક્ષી આગમ છે. અહીં આ પુરુષે તો અદ્ભુત વાત કરી છે. આ કાળની અંદર એવો, આ કાળનો અપૂર્વ એવો ક્ષયોપશમી પુરુષ એને પોતાની ઓળખાણ આપી છે. ક્ષયોપશમી પુરુષ છે. નવ નવ પૂર્વનું તારું જ્ઞાન છે પણ સ્વરૂપ પણ ભજતું નથી. પરની ઘણી હોશિયારી છે, પરની જાણકારી ઘણી છે, પરની માસ્ટરી છે. ભાષા, ન્યાય, તર્ક, અનેક પ્રકારના વિષયો એની અંદર એની પ્રભુતા છે, અધિસત્તા છે, અધિકાર છે. પણ સ્વરૂપ પણ ભજતું નથી, એનો દેહાધ્યાસ દેહાધ્યાસ મંદ થતો નથી, અને અહમતા મમતા વિશેના એના પરિણામ જરાય હળવા થતા નથી. જ્ઞાની કે જે ભલે રહ્યું એ જ્ઞાન, એને અમે નિરાવરણ જ્ઞાન કહેતા નથી. નિરાવરણ જ્ઞાન એ જ શુદ્ધ જ્ઞાન છે, એ જ પૂર્ણ જ્ઞાન છે, એ જ કેવળ જ્ઞાન છે, એ જ જીવનું સ્વરૂપ જ્ઞાન છે, એ જ જીવની મુક્તિનું કારણ છે. કેવળ જ્ઞાન વિના મોક્ષ સંભવિત નથી. કોઈ અજ્ઞાની મોક્ષે ગયો, કોઈ અજ્ઞાની સિદ્ધ થયો, અનંત કાળના સિદ્ધોનો ઇતિહાસ જોતા અનંતા સિદ્ધો, અનંતા અરિહંતો, અનંતા કેવડીઓ અને અનંતા શ્રુત કેવડીઓ મોક્ષે ગયા છે, પણ કોઈ અજ્ઞાની ગયો નથી. કોઈ અજ્ઞાની ગયો નથી, કારણ કે આ જ્ઞાન મોક્ષનું કારણ છે. જીવ જ્ઞાન સ્વરૂપ છે, અને એ જ્યારે નિરાવરણ થાય છે ત્યારે જીવ મોક્ષને સિદ્ધ દશાને પામે છે. આ પહેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો છે કે જ્ઞાનને નિરાવરણ કરવું. આપણે સમજીએ છીએ જ્ઞાન મેળવવું તો જથ્થાબંધ મેળવવું, ક્વોન્ટિટી. અહીંયા વાત આવી કે જથ્થાબંધ નહીં હોય તો ચાલશે, પણ ક્વોન્ટિટી, ક્વોલિટી, નિર્મળ જ્ઞાન હોવું જોઈએ, નિરાવરણ હોવું જોઈએ. એ જ્ઞાન જે મેળવ એનાથી દેહાધ્યાસ અલ્પ થવો જોઈએ, અને એનાથી અહમતા અને મમતા એ ઘટવા જોઈએ. બસ આવું જેટલું જેટલું જ્ઞાન થાય, એક પદનું થાય, એક પેરેગ્રાફનું થાય, એક પુસ્તકનું થાય, ઇનફ છે, બહુ સરસ છે. તારું જ્ઞાન નિરાવરણ થાય છે, ઘણું સારું છે. આ નિરાવરણ જ્ઞાનનો માર્ગ એ પૂર્ણ જ્ઞાન તરફ છે. જે નિરાવરણ થયું થોડું તો પૂર્ણ થશે, પણ નહીં થાય તો ન થાય. એક વાત અહીંયા એ પ્રશ્ન એક પૂરો કર્યો, બીજો જવાબ આપ્યો છે. આપણે જવાબ જ વિચાર કર્યો, પ્રશ્ન તો આપણે માની લઈએ છીએ કે જ્ઞાનનું સ્વરૂપ શું, જ્ઞાન આપણે પ્રાપ્ત કરવું તો આપણું જ્ઞાનની આરાધના કેવી હોવી જોઈએ, કે જે જ્ઞાનથી આપણો દેહાધ્યાસ મટવો જોઈએ, જે જ્ઞાનથી આપણી અહમતા અને મમતા પાતળી થવી જોઈએ, જ્ઞાનના આવરણો ખસવા જોઈએ, સ્વરૂપના આવરણો. જ્ઞાન એ સ્વરૂપ છે, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ સ્વરૂપના જ્ઞાનને નિરાવરણ કરવાથી આત્મા નિરાવરણ થાય છે, જ્ઞાન શુદ્ધ થવાથી આત્મા શુદ્ધ થાય છે. માટે આપણે જ્ઞાન ઉપરનો લક્ષ્ય એ જ રાખવો કે આ જ્ઞાન જે નિર્મળ થાય એ મારા આત્મ સ્વરૂપને પણ નિર્મળ કરે છે. બીજું, સર્વજીવોને એટલે સામાન્ય મનુષ્યોને જ્ઞાની અજ્ઞાનીની વાણીનો ભેદ સમજાવવો કઠણ છે, એ વાત યથાર્થ છે. કેમ કે કંઈક શુષ્ક જ્ઞાની શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે, પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. બહુ જવાબદારી, જેમ જેમ કૃપાળુ દેવના બૌદ્ધ વચનો વાંચતા જઈએ છીએ તેમ જવાબદારી કોના ઉપર આવતી જાય છે, પોતા ઉપર. પાયો છે મુમુક્ષુતા, એ તો પાયો છે, જરાય ભૂલશો નહીં. બધા બહારના સંજોગો છે, બધા યોગ છે. સદગુરુ આજ્ઞા જીન દશા નિમિત્ત કારણમાં એ પણ યોગ છે, પણ મુમુક્ષુતા આપણી ઉપાદાન, એની યોગ્યતા, એની પાત્રતા, એની પરિપક્વતા, એના ઉપર ખૂબ લક્ષ જોઈએ. પ્રશ્ન કરી દીધો છે કે સાહેબ તમે આવી જ્ઞાનની ને અજ્ઞાનની વાત કર્યા કરો, પણ સામાન્ય મનુષ્ય તો અજ્ઞાની અને જ્ઞાનીની વાણી વચ્ચેનો ભેદ પારખી શકતો નથી, સમજી શકતો નથી. કારણ કે શુષ્ક જ્ઞાની પણ શીખી લઈને, શબ્દ પ્રયોગ જોયો, શીખી લઈને એ કઈ આરાધે નહીં જ્ઞાનને, ગોખી નાખે. આરાધવું ને ગોખવામાં ફરક છે. છોકરાઓને આપણે આજે શીખવાડીએ છીએ, 10 વાર એને વાંચે એટલે બધું કડકડાટ બોલી જાય. શીખી લઈને જ્ઞાનીના જેવો ઉપદેશ કરે, જ્ઞાનીના જેવો ઉપદેશ કરે. જેમ કોઈ શાળામાં વક્તૃત્વ સ્પર્ધા હોય, પછી કોઈ ગાંધીજીના પુસ્તકમાંથી એક પેરેગ્રાફ કંઠસ્થ કરે, બીજો દયાનંદનો કરે, ત્રીજો વિવેકાનંદનો કરે, ચોથો લોકમાન્ય તિલકનો કરે, અને એવો કડકડાટ બોલતો હોય કે વિવેકાનંદ સાંભળે ને તોય એને એમ થઈ જાય કે મારો દીકરો ગજબ થયો છે, આવું તો હું નતો બોલ્યો. તો એ શીખી લઈને જ્ઞાની જેવો ઉપદેશ કરે, પણ એ પાઠ છે. નાટકની અંદર સંવાદો બોલાતા હોય તો સંવાદો કેવા ભાવસભર બોલાતા હોય. આપણને ઘડીભર એમ થાય ભર્તૃહરિનું પાત્ર ભજવનાર આપણો સૌરાષ્ટ્રનો જ હતો, એટલો જબરદસ્ત કે ભર્તૃહરિનું નાટક સાંભળ્યા પછી સંખ્યાબંધ યુવાનો સંન્યાસ તરફ વળી ગયા, સંસાર છોડીને, એટલો પ્રભાવ પડે. પણ એ પાછો બહાર નીકળીને બીડી ફૂંકવા બે કે લાવ અડધી ચા અને મારી બીડીની જોડી લાવા શિવાજી છાપ. રંગમંચ ઉપર એ અજ્ઞાની છે, ભર્તૃહરિની વાત કરે છે પરંતુ એ અજ્ઞાની છે, જ્ઞાની નથી, સ્વયં ભર્તૃહરિ નથી. શીખી લીધા બોલ એણે, અને બોલ શીખીને એ જ્ઞાનીના જેવો જ ઉપદેશ કરે. અફલાતુન પાત્ર ભજવે, આબેહૂબ ભજવે. આપણને એમ લાગે કે ઓહો જરાય ફેર નથી, સાક્ષાત જાણી ભગવાન જ બોલતા હોય એવું લાગે, સાક્ષાત આચાર્યની વાણી છે એવું જ લાગે, એમ જ લાગે. આ અજ્ઞાનીને સામાન્ય મનુષ્યને આ વાણીનો ભેદ પકડાતો નથી, એટલે એને આવેશ આવે, એને લાગણી આવે, પણ એને સમજણ ન આવે, સમજાતો નથી. પ્રશ્ન કર્યો છે કે સાહેબ બહુ ડિફિકલ્ટ છે, બહુ ડિફિકલ્ટ છે. અમે ચારે બાજુ જતા હોય બોધ લેવા માટે થઈને, પણ ક્યારેક કેટલાક શુષ્ક જ્ઞાનીઓ એ શીખી લઈને બોલતા હોય અને એવું બોલે કે જ્ઞાનીને આટી દે, જ્ઞાનીને આટી દે. તો કે આ વાત બરોબર છે? કૃપાળુદેવ કહે છે એ વાત યથાર્થ છે, યથાર્થ છે. આત્મસિદ્ધિમાં આ શુષ્ક જ્ઞાનીનો આખો વિષય લીધો છે પ્રભુએ, અને વિષય લઈને કહ્યું છે અથવા નિશ્ચય નય ગ્રહે માત્ર શબ્દની માય લોપે સદવ્યવહારને સાધન રહિત થાય જ્ઞાન દશા પામે નહીં સાધન દશાન કાય પામે તેનો સંગ જે તે બુડે ભવમાં. કેવી દશા છે સાંભળનારના? નહીં તો નિશ્ચય નહીંના શબ્દો શાસ્ત્રોમાંથી એના બોલ એ પકડી પકડીને, ગોખી ગોખીને, શીખી લઈને, કંઠસ્થ કરીને અભિનયના રૂપની અંદર એ વાણી આપે છે. એની અભિવ્યક્તિ અભિનય છે, અનુભવની અભિવ્યક્તિ નથી, અભિનયની અભિવ્યક્તિ છે. અને સદવ્યવહારને તો લોપે છે. આવો શુષ્ક જ્ઞાનીનો સંગ પામે તો એની દશા શું થાય? વાત કેવા જેવી નથી. એટલે અહીંયા તો કે છે એ જ્ઞાનીના જેવો ઉપદેશ કરે એટલે તેમાં વચનનું સમતુલ્યપણું જોયાથી શુષ્ક જ્ઞાનીને પણ સામાન્ય મનુષ્યો જ્ઞાની માને. મંદ દશાવાન મુમુક્ષુ જીવો, જો ફરીથી આપણી વાત આવે, મંદ દશાવાન મુમુક્ષુ જીવો પણ તેવા વચનથી ભ્રાંતિ પામે. કોણ? મંદ, હજી જેનું મુમુક્ષુ દશાનું ઠેકાણું નથી. આવો ચારે બાજુ નાટક જોવા જાય તો એ નાટકમાં ભમાઈ જાય. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ, શુષ્ક જ્ઞાનીની વાણી, જ્ઞાનીની વાણી જેવી શબ્દે જોઈને, શબ્દમાં સમાન છે તો પણ પ્રાયે ભ્રાંતિ પામવા યોગ્ય નથી. કેમ કે શુષ્ક જ્ઞાનીની વાણીમાં આશયે જ્ઞાનીની વાણીની તુલના હોતી નથી. પણ ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ, ઉત્તમ મુમુક્ષુ, સાધક મુમુક્ષુ, કેવા તો મુમુક્ષુ નહીં, બોલવામાં જ મુમુક્ષુ, લેબલ મુમુક્ષુ, મુમુક્ષુ એક એનું સ્ટેટસ, મુમુક્ષુ એ એનું ઓર્નામેન્ટ્સ, એક ઇલકાબ, ઇટ્સ ઓર્નામેન્ટલ રિલિજન. જેમ ચંદ્રક લગાવે મિલિટરીની અંદર જેમ હોય ને, એને ચંદ્રક, જેટલા જેટલા માનપત્રો મળે એટલા એટલા મઢાવીને અહીંયા લગાવે, અને અહીંયા ખૂટે તો જગ્યા અહીંયા લગાવે, કેટલા છે એના ઉપર નક્કી થાય. આ મુમુક્ષુ આવો લેબલ વાળો ઓર્નામેન્ટલ મુમુક્ષુ, જ્યાં નેતા પોતાનો સન્માન કરાવે. એક સામાન્ય કામ જીવનની અંદર સુકૃત કરવાના છે, પણ સુકૃત કર્યા પછી સન્માન તો જોઈએ જ, એ ન હોય તો કેમ ચાલે. એને કંઈક ને કંઈક ઓછપ લાગે, પોતાની ઓછપ લક્ષમાં નથી આવતી, પણ બીજો મારું સન્માન કરે. એટલો બધો જીવની અંદર આ ભાવ છે લોકેશણાનો, આ માન કસાઈની સૂક્ષ્મતા તો એટલી બધી પડી છે. સામાન્ય કહેવાતા સાધકોમાં પણ આ હોય છે, લક્ષમાં આવતી નથી. અભરખા બધી ધન્યવાદ કોઈ કરે, કોઈ આભાર દર્શન કરે, કોઈ બહુમાન કરે, કોઈ સન્માન કરે, ફૂલાય, અને પાછો એને યથાર્થ ઠેરવે કે ના આમ જ હોવું, કરવું જોઈએ, ન કરવું જોઈએ, પાછા હટવાનું છે. આ માર્ગ પ્રતિબંધ છે, આ બધા પાછો ફર. જે નથી ફેર્યા એને પણ પ્રેરણા કરવાની છે, પણ કઈ ના કરશે, કેમ કે અંદર પોતાને માન કસાઈની અંદરનું જે મમત્વ છે, મીઠાશ વેદાય છે અંદરથી, હુંપણાની અહમપણાની જાગૃત છે. એટલે એને જો આભાર દર્શનમાં એનું નામ ન આવે તો જો થાય. આભાર દર્શન કોક કરતો હોય અને સાંભળતો હોય, એનું સાંભળવાનું સેના ઉપર હોય, નામ આવ્યું કે નહીં, એથી આગળ એનું રિપોર્ટિંગ થાય અને એમાં લખે કે આ કાર્યક્રમને સફળ કરવામાં મિસ્ટર સોયન્સો, મિસ્ટર સોયન્સો, સોયન્સો, સોયન્સો બહુ જ જેમત ઉઠાવી હતી. હવે એમાં એનું નામ રહ્યું નહીં, એકેય નથી ઉઠાવી એમ તો, પણ છતાંય ખેલ તો એવો ચાલે છે, સિદ્ધિ ને પ્રસિદ્ધિનો, નામ ને નામનાનો એટલો બધો ખેલ છે કે સૌને એમ થાય કે બસ પ્રેસ નોટ આપી દો અને પ્રેસ નોટમાં આપણે નામ દેવું જોઈએ. એમ મંદિરના મેનેજર મિસ્ટર સ્વયંસો જણાવે છે. હવે મેનેજરને ક્યાં લેવા દેવા છે, અમારા આરાધના આયરે ચાલે છે. આ સંસારનું સ્વરૂપ પકડમાં આવવું જોઈએ. નિંદા નથી, ટીકા નથી ખોટી, પણ સમજણ છે મુમુક્ષુ છીએ. મુમુક્ષુતા આપણી સાત્વિક થવી જોઈએ, દ્રઢ થવી જોઈએ, નિર્મળ થવી જોઈએ. નિર્મળ ત્યારે જ થાય કે આવા મલિન ભાવો જ્યારે શાંત પડે ત્યારે. એટલે કે છે કેટલું સરસ કે આવી શક્યતા છે, વાત તમે કીધી છે યથાર્થ છે. સામાન્ય જીવો એ ભ્રાંતિમાં પામે છે એના વચનથી, પણ કૃપાળુ દેવ કહે છે, જવાબ આપે છે કે ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ પુરુષ શુષ્ક જ્ઞાનીની વાણી જોઈને ભ્રાંતિ પામવા યોગ્ય નથી. આ આપણી કસોટી છે, કે ગમે ત્યાં સાંભળવા જઈએ ઢોળાઈ ન જવું, ઊંધા ન પડવું, ભ્રાંતિ ન પામે. કારણ એની પાસે એક માસ્ટર કી છે. એ સરસ સમજાવી છે, એ આવવી કઠિન છે, પણ વિચારણા કરીએ તો આજ ને તો કાલ એ પકડે. એ કહે છે કે શુષ્ક જ્ઞાનીની વાણી અને જ્ઞાનીની વાણીમાં આશયની તુલના હોતી નથી. બાકી બધી તુલના કરો તમે, શબ્દે શબ્દ, બોલવાની પદ્ધતિ, એ જે કંઈ તુલના કરવી હોય તેમાં ટોપ કહેવાય બોલવાના. એ બધા ગુણ તમે એને આપો, વક્તૃ સ્પર્ધામાં માર્ક દેવા હોય ત્યારે આ બધાના માર્ક આપવા પડે. આશયનો માર્ક હોતો જ નથી, આશયનો માર્ક ન હોય. એ કેમ બોલ્યો, એનો પ્રવાહ કેવો હતો, એની ચડ ઉતર કેવું હતું, એ પ્રકારે એની પ્રભાવિતતા કેવી હતી, આના માર્ક મળે એને. ભાષાનું જ્ઞાન કેટલું, ચોખ્ખાઈ કેટલી, ઉચ્ચારની સ્પષ્ટતા કેટલી, અપીલ કેટલી હતી એની વાતમાં. આશય જ્ઞાન આ મુમુક્ષુ પકડે કે આની વાણી ગમે તેટલી અલંકારિત હોવા છતાં શુદ્ધ આશયની નથી, શુદ્ધ આશયની નથી. એ વાત ગમે તેટલી કહીએ પણ એને એક કઈ શબ્દ બોલતા ન આવડે અને માં એના દીકરાને શિખામણ આપે, શબ્દોમાં કદાચ માં પુવર છે પણ એ કહે કે બેટા આમ ન થાય, અથવા ઘરમાં વાત કરે કે આપણને આ શોભે નહીં. એનો આશય જેટલો પવિત્ર છે એટલો કદાચ બીજો બહારનો આવીને આપણને ઉપદેશ આપે કે તમે શું કરો છો, તમને આ શોભે, તમારું કુટુંબ શું આ છે. એનો આશયમાં હિંગનો હળાકો ન હોય, એની આશયની તુલના ન થાય. જે હિત આપણું હિત જે મા બાપને હૈયે છે, ઈથી વિશેષ ગુરુને હૈયે છે. અને દેવાદિદેવ તીર્થંકરને હૈયે છે એની તુલના. એટલે કહ્યું કે જગતમાં નિષ્કરણ કરુણાશીલનો જો કોઈ અવતાર હોય તો તે તીર્થંકર પરમાત્મા છે અને એના પ્રતિનિધિ તરીકે સદગુરુ છે. સદગુરુને એકાંત હિત છે આપણું, એકાંત હિત. તને ગમે કે ન ગમે, તું ખુશી થા કે ન થા, તને રાજી રાખવાની વાત સદગુરુ પાસે ન હોય. અને કૃપાળુ દેવ આ દોષણ બતાવે છે, દૂષણ કે કોઈને રંજિત કરવામાં અને કોઈથી રંજિત થવામાં જીવન આખું ગુમાવ્યું છે. 128માં જન્મારા ગુમાવ્યા છે, જન્મ જન્મ સુધી આ જ ધંધો કર્યો છે. મસ્કા પાલીસ જ કરો બસ, બટર લઈને નીકળી પડ્યો છે, ચારે બાજુ માખણ માયરા કરે છે. આ ઉપકારીનું લક્ષણ નથી, આશયની તુલના. એનો આશય આ છે, એની વાણીમાં કદાચ કઠોરતા હશે, એની વાણીમાં કદાચ ઉગ્રતા હશે, ભાવની ઉગ્રતા હોય, લાગણીની ઉગ્રતા હોય, પણ હિતની તત્પરતા હોય. આશય આનંદ ગંજી મહારાજે એ સ્તવનની અંદર વાતને સરસ મૂકી છે કે આશય સાથે ચાલીએ. આ મુમુક્ષુનું લક્ષણ, આ સાધકનું લક્ષણ કે એ જે કેવા ધારે છે, હી હેડ એ બર્નિંગ હાર્ટ, એનું અંતકરણ મારા માટે દાસ્તુતું એટલે કહે છે. આ એની દાજ પકડાય કે સામો આપણા હિત માટે કહે છે, એને એમાંથી કશું જ લેવું નથી, નિરપેક્ષ છે. એની વાણી માનો પ્રેમ નિર્વ્યાજ છે, નિરપેક્ષ છે. ગુરુનો પ્રેમ નિરપેક્ષ છે, જ્ઞાનીની કરુણા નિષ્કારણ છે. આ નિષ્કારણ કરુણા આ આશય છે. આ આશય જેથી પકડાય, અને એવાય જ્ઞાનીઓ છે, સમુદાય વધારવો છે, મત વધારવો છે, પોતાની મહત્તા વધારવી છે, સિદ્ધિ પ્રસિદ્ધિની કામના છે, સત્કાર મનાવવાની પૂજાવાની અભરખા છે, અને ચારે બાજુ જગતમાં એને મોટો થવું છે, આ પણ એક આકાંક્ષાને અભરખા છે. ત્યાં આશયની તત્પરતા મંદ છે. આ વાત મુમુક્ષુને પકડાવવી જોઈએ. એટલે કહે છે કે આ બધી વાત બરોબર છે, પણ જો ઉત્કૃષ્ટ દશાવાન મુમુક્ષુ હોય તો એ આ બધી બાબતથી કે અસલ એ બોલ બરોબર બોલે છે, એ સમતુલ્યપણું પણ એનું ઘણું છે. એ જ્ઞાની અસલ જ્ઞાનીની જેવી જ શબ્દે શબ્દે જ્ઞાની જેવી જ વાણી બોલે છે, છતાં પણ આ મુમુક્ષુ કહે છે કે એના આશયમાં આવી તત્પરતા નથી, આવી નિષ્કારણ કરુણા પ્રતિધ્વનિત થતી નથી. બસ આ મુમુક્ષુ પારખી લે છે. એટલે એક વાક્યમાં કૃપાળુ દેવતા બધા સમયગપ કરે છે કે મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી લે છે. મહાત્મા ગમે તેવો છે ને, શું વેશ છે, શું એના લિંગ છે, શું એના ચિહ્ન છે, એ જે કઈ હોય તે બાહ્ય દશા ઉપર એનું લક્ષ નથી, એ તો એની અંતરની અલૌકિક દશાને જોઈને એ ઓળખી લે છે કે આ મહાત્મા છે, આ એકાંત હિતકારી છે, આ મારા કરુણાના દાયક છે. વિશેષ અવસરે